આઈ ડોન્ટ નો મને ફર્સ્ટ ઇન્ટરવ્યુ કોલ ક્યારે આવ્યો હતો, બટ જે હતો એક સ્વીડન માંથી કોલ હતો.
અચ્છા, સ્વાગત.
હા હા, તો બટ ત્યાં સિલેક્ટ નહોતો થયો. ત્યાર પછી વિયેના માંથી કોલ આવ્યો, સિલેક્ટ નહીં થયો. બટ જ્યારે ઓલમોસ્ટ મને 13 મહિના જેવા થઈ ગયા હતા અને મારી 50-60 એપ્લિકેશન મેં સેન્ડ કરી દીધી હતી ઓલરેડી, અને ત્યાર પછી મને એક કોલ આવ્યો. અને એ કોલ એવો હતો કે જે મેં પ્રોજેક્ટ કર્યો હતો એને 80% કોઇન્સાઇડ થતો હતો. એ લોકોની જે રિક્વાયરમેન્ટ હતી અને મારે જે પ્રોજેક્ટમાં મારું જે કામ હતું, એટલે ત્યારે એવું હતું મને કે ભાઈ જો ગૌરવ તને આ પણ નહીં મળ્યું ને તો તું છોડી દેજે. લિટરલી.
હે, હાય, હેલો, કેમ છો? વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આજે મેં વાત કરી છે ગૌરવ પટેલ સાથે. ગૌરવ અત્યારે યુનિવર્સિટી ઓફ ડ્રેસ્ડેન જર્મનીમાં PhD કરે છે, અને આ એપિસોડમાં એના પર્સનલ લાઈફ એક્સપિરિયન્સીસ, એની PhD જર્ની, અને કેવી રીતે ગૌરવ એક ગુજરાતની રૂરલ ગુજરાતી મીડિયમ સ્કૂલમાંથી નીકળીને અત્યારે જર્મનીમાં વન ઓફ ધ ટોપ યુનિવર્સિટીમાં PhD કરે છે, એના વિશે અમે વાત કરી છે. દરેક ટોપિકના ટાઈમ સ્ટેમ્પ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
એક વસ્તુ છે. હા, અને બાકી પછી તું ત્યાંથી એસએન બોઝ કોલકાતાથી પછી જર્મની ની તારી જર્ની કેવી હતી?
એ તો એકદમ કોરોના વાયરસ ભરેલી હતી.
ના ના, તું ત્યાંથી ચાલુ કરી, આપણે જ્યાંથી જાતે તે વિચાર્યું કે આપણે હવે અપ્લાય કરવું જોઈએ એમ.
તો હવે એ જ હતું કે મારી ઈચ્છા હતી કે મેં ફાઇનલાઇઝ કર્યું હતું કે મારે સ્પિન્ટ્રોનિક્સમાં કરવું છે, આજ ફિલ્ડમાં રહેવું છે. તો નેક્સ્ટ સ્ટેપ કે ચલો મેં જે પ્રોફેસર સાથે મારા પ્રોજેક્ટ કર્યા, વાય નોટ ચૂઝ હિમ એન્ડ પરસ્યુ PhD અંડર હિમ. બટ ત્યાં એક પ્રોબ્લેમ હતો કે આપણે CSIRમાં, CSIR નેટ છે, અને ઇન્સ્ટિટ્યુટ, કોઈ પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો ત્યાં નંબર ઓફ PhD સ્ટુડન્ટ કોઈ પણ પ્રોફેસર લઈ શકે એમાં થોડા રિસ્ટ્રિક્શન હોય. તો એ ટાઈમ પર મારા પ્રોફેસર 5-5 સ્ટુડન્ટ લઈ શકતા હતા, એટલે 5 ઇન્સ્ટિટ્યૂટ ફેલો જેને ઇન્સ્ટિટ્યૂટ તરફથી ફંડિંગ મળશે, અને 5 CSIR નેટના ફેલો જે લોકો પાસે પોતાની ફંડિંગ હશે. તો જે ટાઈમ પર મેં જોઈન કર્યું હતું એ ટાઈમ પર, ફોર્ચ્યુનેટલી કહું કે અનફોર્ચ્યુનેટલી કહું, મારા પ્રોફેસર પાસે વેકેન્સી નહોતી મારી પાસે મારા માટે. તો એમણે મને જોઈન કરવા પહેલા જ કહી દીધેલું કે ભાઈ હું તને નહીં લઈ શકું, પણ જો તારી ઈચ્છા હશે અબ્રોડ એપ્લિકેશન કરવાની અને આ ફિલ્ડમાં રહેવાની તો હું તને હેલ્પ કરીશ. તો અલ્ટિમેટલી જ્યારે મારું માસ્ટર્સ પત્યું એટલે મેં ફાઇનલી એપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું.
માસ્ટર પત્યા પછી કઈ બધાએ એપ્લાય કરવાનું?
એટલે હા, આઈડિયા મને પહેલેથી હતો કે મારે બહાર એપ્લાય કરવાનું છે.
એમાં પછી તે નેવિગેટ કેવી રીતે કર્યું કે જર્મની એમ, કારણ કે ઓપ્શન તો ઘણા બધા છે ને?
યસ 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 યસ. હું રિસ્ટ્રિક્ટેડ હતો યુરોપ પર, કારણ કે યુરોપમાં ઘણા એવા માસ્ટર્સ કરતો હતો એ ટાઈમ પર, એટલી ખબર પડી હતી કે યુરોપમાં ઘણા બધા સારા રિસર્ચર્સ છે અને આ ફિલ્ડમાં સારું રિસર્ચ યુરોપમાં થાય છે. અને યુરોપનો બીજો પણ એક એક્સેસ છે કે બોર્ડર ફ્રી છે, તો એટલો બધો પ્રોબ્લેમ નહોતો. એટલે મેં એક વસ્તુ ફાઇનલાઇઝ કરી હતી કે મને યુરોપ જોઈએ છે. મેં USAમાં એક પણ એપ્લિકેશન સેન્ડ પણ નહોતી કરી. મેં સ્ટાર્ટ કરી દીધું હતું કારણ કે મને એટલું ખબર હતી કે મારે કરવાનું છે. તો મેં મારા થર્ડ સેમેસ્ટર, એટલે મતલબ MSc ખતમ થવાના એક વર્ષ પહેલા જ, થર્ડ સેમેસ્ટરમાં મેં સર્ચ કરવાનું ચાલુ કરી દીધું હતું. અને એક જે પ્રોસેસ છે કે કઈ રીતે અપ્લાય કરવાનું અને કઈ રીતે અપ્રોચ કરવાનું એ શીખવાની સ્ટાર્ટ કરી દીધી મેં ત્યાંથી જ. અને મેં એક રેન્ડમલી મેલ નાખવાના શરૂ કર્યા કે જે હું પ્રોફેસર જોતો હતો એમની પ્રોફાઇલ સ્ટડી કરતો હતો એક દિવસ બે દિવસ સુધી, અને એમને એપ્લિકેશન નાખતો હતો. અને એપ્લિકેશન નાખવામાં પણ કે શરૂઆતનો ટાઈમ તમારો જાય, કારણ કે તમે એક એને નોર્મલ એપ્લિકેશન તો સેન્ડ કરો નહીં, એક તમારે લેટર ઓફ મોટિવેશન જોઈએ. અને એ જ આપણે એ લેટર ઓફ મોટિવેશન કંઈક એ રીતે ઓર્ગેનાઇઝ કરવો પડે દર એપ્લિકેશનમાં, કે થોડું ઘણું પેલાને એવું લાગે કે આ જે સ્ટુડન્ટ છે એ મારા માટે થોડો ઘણો કામનો હોઈ શકે. એટલે દર વખતે એવું હતું કે થોડું ઘણું લેટર ઓફ મોટિવેશન છે મોડિફાઈ કરવો પડતો હતો. અને
કરવું જ પડે, એ તો રાખી જ નહીં શકાય ને, કારણ કે દરેક ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકેશન ને ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ જે પ્રોફેસર ને તું કોન્ટેક્ટ કરે છે એ બધા જ કંઈક ને કંઈક યુનિક કામ કરે છે, અને એમાં એક જ વસ્તુ તો કમ્યુનિકેટ થવાની છે કે આ વ્યક્તિ છે જેને આ કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે, હવે મારી સાથે આ કંઈક કામ કરી શકશે કે નહીં, અને એનું કામ મારા રિસર્ચને હેલ્પ કરી શકે કે નહીં, બસ એ લોકો એ જ જોવાનું હોય ને, બીજું તો શું જોવાના અંદર.
અલ્ટિમેટલી તમે જો તો લેટર ઓફ મોટિવેશનમાં તમારો મોડિફાયેબલ પેરેગ્રાફ હોય એ એક જ પેરેગ્રાફ તમારે મોડિફાય કરવો પડે એવું હોય છે, પણ એ એક પેરેગ્રાફ મોડિફાય કરવા માટે પણ તમારે ઘણું વાંચવું, મતલબ ઘણું વાંચવું પડે એ પ્રોફેસર માટે. એટલે એ રીતનું હતું. તો એ ટાઈમ અપ્લાય કરવા માટે મેં ચાલુ કરી દીધું. તો અપ્લાય કરતા કરતા મેં ઘણા પ્રોફેસરની પ્રોફાઇલ રિવ્યુ કરી અને એમના રિસર્ચ વિશે વાંચ્યું. તો એક વસ્તુ તો ત્યાં મને ક્લિયર થઈ ગઈ કે ફિલ્ડ બહુ બ્રોડ છે, અને બીજું કે મને ફિલ્ડનો બ્રોડ એ મળી ગયો, ઓવરવ્યૂ મળી ગયો. પ્રોસેસ, એપ્લિકેશન પ્રોસેસ ઘણી લાંબી હતી, કારણ કે મને ઓલમોસ્ટ શરૂઆતના 12 મહિના સુધી કે 11 મહિના સુધી કોઈ રિસ્પોન્સ નહીં. મેં મારા મેલ ગયા કરે, સામેથી મને રિસ્પોન્સ કોઈ ના મળે. રીઝન પ્રોબેબલી હોય
શકે, એક્સપેક્ટેશન હતી કઈ કે રિપ્લાય આવશે.
હા
અચ્છા, તો ઠીક છે.
બટ એક ટાઈમ પછી થોડું ઘણું એ થતું હતું કે ભાઈ આટલું બધું કરું છું, કંઈક આવતું નથી. બટ એટલો પ્રોફેસરમાં ટ્રસ્ટ હતો મને કે વાંધો નહીં. અને બીજું કે સિચ્યુએશન પણ કોવિડ હતી, એટલે મે બી કદાચ ફંડિંગના લીધે એ લોકો મને રિપ્લાય નહીં કરતા હોય. તો બસ
ત્યારે જનરલી આઈ થિંક વર્લ્ડ વાઇડ લગભગ એ ફિનોમિના છે કે ગ્રેડ સ્કૂલ નહીં નહીં આની વાત કરું છું, આ એપ્લિકેશનમાં આપણે ઈમેલ કરીએ અને રિપ્લાય નહીં આવે, એ લગભગ દરેક કન્ટ્રી માટે મોરલેસ સરખું જ છે. કે તો 50-60 ઈમેલ કરી દે, મંડ મંડ તને એક બે રિપ્લાય આવે તો આવે, અને મોટે ભાગે એવા જ રિપ્લાય આવે કે ક્યાંય ફંડિંગ નથી. એટલે એક્સપેક્ટેશન મતલબ રાખવી એ થોડું પેલું કે આપણને આપણે દુઃખી થઈ જાય એમ, એક્સપેક્ટેશન રાખી કે રિપ્લાય આવશે એમ.
એ જ અને હું અપ્લાય પણ એ રીતે જ કરતો હતો કે આ પ્રોફેસર મને ગમે છે, આપણે અપ્લાય કરો, જો રિસ્પોન્સ આવ્યો તો વેલ એન્ડ ગુડ, હા ના જે હોય રિપ્લાય આવે તો વેલ એન્ડ ગુડ, અને જો ઇન્ટરવ્યુ માટે કોલ આવે તો બહુ જ સારી વાત છે. તો આઈ થિંક આઈ ડોન્ટ નો મને ફર્સ્ટ ઇન્ટરવ્યુ કોલ ક્યારે આવ્યો હતો, બટ જે હતો એક સ્વીડન માંથી કોલ હતો. હા, તો બટ ત્યાં સિલેક્ટ નહોતો થયો. ત્યાર પછી વિયેનામાંથી કોલ આવ્યો, સિલેક્ટ નહીં થયો. બટ જ્યારે ઓલમોસ્ટ મને 13 મહિના જેવા થઈ ગયા હતા અને મારી 50-60 એપ્લિકેશન મેં સેન્ડ કરી દીધી હતી ઓલરેડી, અને ત્યાર પછી મને એક કોલ આવ્યો, અને એ કોલ એવો હતો કે જે મેં પ્રોજેક્ટ કર્યો હતો એને 80% કોઇન્સાઇડ થતો હતો, એ લોકોની જે રિક્વાયરમેન્ટ હતી અને મારે જે પ્રોજેક્ટમાં મારું જે કામ હતું. એટલે ત્યારે એવું હતું મને કે ભાઈ જો ગૌરવ તને આ પણ નહીં મળ્યું ને તો તું છોડી દેજે લિટરલી. તો બસ એ રીતે પછી એન્ડ હતું એટલું કે મેં આટલા ટાઈમ એપ્લાય કરતો હતો તો એક કોન્ફિડન્સ ને નોલેજ એક્વાયર હતું મારી પાસે. તો મેં એ લોકો અને સિન્સ 80% જેટલું મારું ફી મેચ થતું, તો એ લોકોએ મને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો, એન્ડ ઇન્ટરવ્યુમાં પણ ઘણું સારું હતું અને એ લોકોએ મને સિલેક્ટ પણ કરી લીધો. સાથે સાથે એ જ મોમેન્ટ પર બીજું એક ઇન્ટરવ્યુ મેં આપ્યું અને એમાં પણ સિલેક્ટ થઈ ગયો. એટલે જ્યાં સુધી મારી પાસે કંઈ નહોતું ત્યાં સુધી કંઈ જ નહોતું, અને જ્યારે એક સિલેક્શન આવ્યું તો એકની જગ્યા પર મારી પાસે બે કન્ફર્મેશન એક સાથે આવ્યા. હવે ત્યાં પ્રોબ્લેમ એ કે હવે કોને સિલેક્ટ કરવું.
બીજો ઇન્ટરવ્યુ ક્યાંથી હતો?
એ પણ વિધિન જર્મનીમાંથી જ હતું.
અચ્છા,
પણ એ થોડા રેપ્યુટેડ હતા, જે હું અત્યારે જ્યાં છું એના કરતા થોડા રેપ્યુટેડ હતા એ, અને એમના વિધિન જર્મની અને આ ફિલ્ડમાં રહેવાના પર્ક પણ ઘણા હતા, કારણ કે કોઈ પણ ફિલ્ડના અમુક ગોડફાધર હોય. તો આજે સ્પિન્ટ્રોનિક્સ ફિલ્ડ, કારણ કે 2007માં જેને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું આ ફિલ્ડને, ત્યાંથી શરૂ થઈ. એટલે એ પહેલા પણ આ ભાઈ કામ કરતા હતા જે ત્યાંના પ્રોફેસર છે, અને એમની પાસે મને મળ્યું હતું. તો ઘણું સારું હતું, પણ અહીંયા જેવું હતું કે અહીંયા થોડા મારા રિલેશન બગડે એવું હતું.
એટલે તે હા પાડી દીધી હતી એવું.
એટલે અને મતલબ મારે ઇન્ડિયાના રસ્તા મારે બંધ નહોતા કરવા, એટલે મેં મારા ઇન્ડિયાના પ્રોફેસર સાથે કોઈક મગજમારી નહોતી કરવી મારે. એટલે મેં ફાઇનલી જર્મનીમાં આ પોઝિશન લીધી, અને પહેલી પોઝિશનમાં મારે ના કહેવું પડ્યું. એન્ડ ત્યાર પછી થોડું વિઝા પ્રોસિજર ને આ ને તે એ બધું થયું, અને પછી જર્મની આવ્યા. બટ એક વસ્તુ છે કે કોઈ પણ ઇન્ટરનેશનલ એપ્લિકેશન્સ માટે આટલી વસ્તુ તો છે કે તમારું સીવી ઓલરેડી ક્લિયર હોવું જોઈએ, તમારું લેટર ઓફ મોટિવેશન ક્લિયર હોવું જોઈએ, અને આ બે વસ્તુ તો મેઇન છે. અને ત્યાર પછી જો એ લોકોની વેબસાઇટ પર જાઓ અને રિક્વાયરમેન્ટ છે. બધી ફિલ્ડમાં એક વેબસાઇટ હોય છે, મતલબ એ ઇન જનરલ આઉટ નથી હોતી પણ હોય છે કે આ ફિલ્ડની જેટલી પણ ઓપનિંગ પોઝિશન આઉટ થાય કે પીએચડી પોઝિશનની જ્યાં વેકેન્સી પડે ત્યાં એક એક કોમન વેબસાઇટ હોય જ્યાં એ લોકોની એડવર્ટાઇઝ આવે છે, અને એ લોકો ત્યાં જ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય. એટલે જે કોઈને પણ આ રીતે પીએચડી બહાર કરવાની ઇન્ટરેસ્ટ હોય એ લોકો આ વેબસાઇટ શોધવી જોઈએ. જે રીતે મારા ફિલ્ડ છે સ્પિન્ટ્રોનિક્સ, એમાં એક વેબસાઇટ છે કે યુરોપિયન એસોસિએશન ઓફ મેગ્નેટિઝમ, આ રીતનું છે. ત્યાં બધી જ જે વિધિન યુરોપ જેટલી પણ પીએચડી છે કે પોસ્ટ ડોક છે કે રિસર્ચ એસોસિએટ છે એની જે વેકેન્સી આવે એ આ વેબસાઇટ પર અપડેટ થાય, અને મને પણ આ જ વેબસાઇટ થ્રુ મને પોઝિશન મળી હતી. ઇનફેક્ટ જે બંને પોઝિશન મેં સિલેક્ટ થયો એ બંને આ રીતે જ મળી હતી. અને લાસ્ટ ક્લાસમાં તો મેં બધાને રેન્ડમ મેલ નાખવાનું પણ બંધ કરી દીધું હતું, કારણ કે મને ખબર છે મને રિપ્લાય નથી આવવાનો, કોટલો મારો ટાઈમ બગડશે. એટલે પછી મેં એ જ આ જ ફિલ્ડમાં આ રીતે આમ એડવર્ટાઇઝ જોતો હતો, જ્યાં એડવર્ટાઇઝ આવે એને ઈમેલ કરો. એ લોકોની જે
ઈમેલ બધા પર્સનલાઇઝ કરવા પડે, આઈ ડોન્ટ થિંક કે આપણે કોઈ રેન્ડમ ટેમ્પલેટ બનાવીને કોઈ ઈમેલ કરી દીધો.
ના ના,
બધું મતલબ જોવું જ પડે કોની જેને ઈમેલ કરે છે એના થોડું કામ પણ મેન્શન કરવું પડે,
કારણ કે આપણને ખબર છે કે આપણી આ 50મી એપ્લિકેશન છે, પણ જેને આપણે મોકલીએ છે એના માટે પહેલી જ છે,
100-150 બી આવતી હશે રે.
હા હા, અને આપણા તરફથી એના માટે પહેલી જ છે.
હા,
હું રિક્રુટ કરું છું કોઈને તો હું એ જ જોઈશ, હું પહેલા સીવી જ જોઈશ કે શું એક્સપિરિયન્સ છે અને કઈ રીતની સ્કિલ્સ છે મારા કામની છે, તો હું આગળ એનો લેટર ઓફ મોટિવેશન કે આગળ જે હશે વાંચીશ, નહીં તો વાંચું પણ નહીં. અને આ જ રીતે શોર્ટ લિસ્ટિંગ ચાલતું હોય છે આઈ થિંક ઇન્ટરવ્યુ માટેનો.
તો જર્મનીમાં કેવી છે લાઈફ?
જર્મનીમાં લાઈફ બેટર છે કમ્પેર ટુ ઇન્ડિયા.
એટલે એવી રીતે વાત કરવાની?
ઓકે 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 ઓકે,
આપણી જનતા થોડી સેન્સિટિવ હોય ને.
અરે હા, પણ જો
મજાક કરતો
તો જર્મનીમાં લાઈફ થોડી સ્મૂધ ચાલે. એક એક એ વસ્તુ ખરું કે આપણે થોડા દૂર રહીએ પણ એ એટલો બધો
મેટર. તારા પર્સનલ એક્સપિરિયન્સ કઈક હોય તો એના વિશે વાત કર, કે તું જાય અહીંયા લેન્ડ થયો પછી અહીંયા ઘર શોધવાનું નેવિગેટ કઈ ગયું થી માંડીને અત્યારે તો જમવાનું બી જાતે જ બનાવતો હશે.
ડેફિનેટલી.
હા, તો એ બધી વસ્તુ ઉપર છે વાત કરી આપણે.
અચ્છા અચ્છા.
હા,
તો જર્મનીમાં અહીંયા આવી ગયા તો એક વસ્તુ હતું કે મેં આવ્યો તો અહીંયા એક ગેસ્ટ હાઉસ બુક કરીને, તો ગેસ્ટ હાઉસ બુક કર્યું હતું એ મારું 3 મહિનાનું હતું.
3 મહિના સુધી કર્યું હતું?
3 મહિના સુધી એ લોકોએ મને અલાઉ કર્યું હતું.
તો ત્યાં કોઈ પેલું ઇન્ડિયન એસોસિએશન કે એવું કઈ કોન્ટેક્ટ નહીં કરેલો તો જગ્યા અહીંયા આવું?
હા હા હા, હતો મારો એ, પણ બેટર મને મારા પ્રોફેસરે સજેસ્ટ એજ કરેલું કે તું અહીંયા રહે, એક ગેસ્ટ હાઉસ મારે 3 મહિના સુધી, અને એ 3 મહિનામાં તું તારી મેરે જાતે ઘર શોધી લેજે. એટલે બેટર પણ એ જ હતું, કારણ કે એ લોકોનું બુકિંગ બહુ ઇઝી થઈ ગયું હતું મારું ઇન્ડિયામાંથી, એટલે હું ત્યાંથી કોઈ પણ મતલબ એટલો બધો પ્રોબ્લેમ નહોતો થયો મને અહીંયા. હું ફ્રેન્કફર્ટ લેન્ડ થયો હતો અને ફ્રેન્કફર્ટથી ટ્રેન લઈને હું સીધો દ્રેસ્ડન આવ્યો હતો, અને દ્રેસ્ડનથી રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર છે, તો સીધો ત્યાં ચાલ્યો.
જર્મન ક્લાસીસ લીધેલા ત્યાં આવવા પહેલાં?
ના ના ના, મને એવી કોઈ જરૂર નહોતી પડી, કારણ કે જે પણ તમે પીએચડી માટે જાઓ છો તો પીએચડીમાં તમારે નથી આઇલેટ્સ માંગતા કે નથી કોઈ ટેની એક્ઝામ, મતલબ જર્મન એક્ઝામ માંગતા, કોઈ પણ તમારી પાસે લેંગ્વેજ એક્ઝામ કોઈ નહીં માંગતા, એટલે આ એક વસ્તુ સારું છે. એટલે જર્મન તો મને હજુ પણ નહીં આવડતી,
કઈ શીખી લેવાનું થોડું ઘણું, એટલીસ્ટ થોડું જે અમુક એવડા રોડ સાઇન ને બધું હોય ટ્રેનમાં ને બધું, એ બધું વાંચતા ખાલી શીખી લેવાનું.
નોર્મલ કમ્યુનિકેશનમાં થોડું ઘણું થઈ જાય એટલું મને આવડે છે, બટ પેલું પ્રોપર કમ્યુનિકેશન થાય એટલું નથી. તો એ જ મતલબ ત્યાર પછી ઘર શોધવામાં એ થોડું પ્રોબ્લેમેટિક છે દ્રેસ્ડનમાં, ઓર એલ્સ જર્મનીમાં પણ તમે કહી શકો, કારણ કે એટલી ઓર મારા ટાઈમ પર એટલી બધી વેકેન્સી પણ નહોતી આવતી ઘરની. તો અને બીજું એ કે તમે સોમ થી શુક્ર તો ઓફિસ પર જતા હો, ત્યાં કોલેજ પર જતા હો, એટલે તમારે શનિ રવિ સેટ કરવું પડે, અને શનિ રવિ પણ આપણે જે જ્યાં ઘર જોવા જવાના હોય એને મેસેજ કરવાનો, એ તમને કહે કે આટલા ટાઈમ પર, મતલબ એક અપોઇન્ટમેન્ટ સેટ કરે અને એ ટાઈમ પર જોવા જવાનું. તો શરૂઆતમાં મતલબ બે મહિના સુધી તો મને કંઈ મળ્યું નહોતું, એન્ડ લાસ્ટમાં પછી એક ઘર મળી ગયું જ્યાંથી અહીંયા મારે બસ નજીક જ છે, કારણ કે મારે બસ થી થોડું 15 કિલોમીટરનું અપ ડાઉન છે મારું, અપ એન્ડ ડાઉન 15 કિલોમીટર અપ 15 કિલોમીટર ડાઉન, તો બસ સ્ટેશનની નજીક જ મને એક ઘર મળી ગયું. એન્ડ બીજું છે કે અહીંયા પછી લેંગ્વેજનો થોડો બેરિયર આવી જાય આપણે ઘર શોધવા જઈએ ત્યારે, કારણ કે લોકો અહીંયા મોસ્ટલી જર્મન બોલે, અને એટલા જે અમુક એલ્ડર પીપલ હોય એ લોકો એટલા ઇંગ્લિશ નો નહીં શીખ્યા હોય,
નહીં આવડતું હોય તો પણ નહીં બોલે,
એ પણ છે એ પણ છે. એટલે એ રીતે મને થોડો પ્રોબ્લેમ થયો હતો લેંગ્વેજમાં. પછી ગૂગલ ટ્રાન્સલેટ ને આ રીતે કરીને કામ ચલાવી લીધું હતું, એન્ડ અલ્ટિમેટલી આ એક ઘર મળી ગયું હતું. ઇવન જે આપણે અપોઇન્ટમેન્ટ કરીએ ને જે ઘર જોવા બતાવવા આવે એ પણ જર્મન જ બોલતા હતા આ ઘરમાં. તો બસ મેં આવ્યો જોયો, પેલા મેડમ હતા, મેડમ શું બોલે છે શું નહીં મને કઈ સમજ નહીં પડી, આવે ઘર બતાવ્યું, મેં જોયું, મેં મારા કામની વસ્તુ છે, કિચન હતું, વોશરૂમ હતું ને વોર્ડરૂમ હતું, આટલું હતું કમ્પ્લીટ, ને આખું ઘર એમ્પ્ટી હતું, અંદર કોઈ ફર્નિચર નહોતું. તો મને ગમ્યું, મેં લઈ લીધું. પછી ફર્નિચર મેં મારી મેળે મતલબ સેકન્ડ હેન્ડ પરચેસ કરી લીધું વિધિન જર્મની, અલગ 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 પાસેથી અલગ 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 વસ્તુ આ રીતે પરચેસ કરી લીધું. એટલે એ રીતે થઈ ગયું બધું. આ
કઈ સરસ સરસ હવે બધું સેટ થઈ ગયું ને તારે?
હા,
ને યુનિવર્સિટી ને તારું રિસર્ચ સેન્ટર જ્યાં તું કામ કરે છે ત્યાં કેવું છે?
યુનિવર્સિટી
એટલે તારો ટાઈમ શું છે ને ત્યાં, મતલબ કેવી રીતે વર્ક કેવી રીતે અસાઇન થાય તને, કે પછી તારે ઇન્ડિપેન્ડન્ટ કામ કરવાનું છે?
મતલબ એટલું ઇન્ડિપેન્ડન્ટ કામ કરવા જેવું નથી. આપણે મને જ્યારે એ લોકોએ વેકેન્સી ક્રિએટ આપી હતી જ્યારે પીએચડી પોઝિશન, ત્યારે એક એ લોકોનો હતું કે આ ટોપિક પર પીએચડી છે, એટલે ટોપિક મોરલેસ એ લોકોનો ડિફાઇન્ડ છે કે મેગ્નેટિક મલ્ટીલેયર્સ, આ ટોપિક પર મારે કામ કરવાનું છે. અને ત્યાં એટલું જ, અને એ છે કે મારે હવે પાછું એકદમ બાઉન્ડનેસ નથી કે મારે મેગ્નેટિક મલ્ટીલેયર્સ પર જ કામ કરવાનું, આ એક મેઇન પ્રોજેક્ટ છે જેના પર મારે કામ કરવાનું છે, બટ પેરેલલી જો મારી પાસે કોઈક આઈડિયા હોય તો એ આઈડિયા હું મારી મેરે ઇમ્પ્લિમેન્ટ કરી શકું, બટ જો ત્યાં સેટ થતું હોય તો એક્સપેરિમેન્ટ વાઇઝ અને બીજી બધી રીતે જો ફિઝિબલ હોય તો એ ત્યાં થઈ શકે. એન્ડ બીજું એ છે કે હવે આ ટાસ્ક મને મળી ગયો અને મારે એનું કામ કરવાનું છે, તો પીએચડીમાં તો હવે એટલું બધું કંઈ એ નહીં હોય કે તમે ટાઈમ પર જાઓ ને આ, તો મારા પ્રોફેસરનો ટાઈમ ને મારો ટાઈમ થોડો ઘણો અલગ, અને ત્યાં તમે 1 કલાક લેટ પણ જાઓ તો કોઈ પૂછવાનું નથી, 1 કલાક જલ્દી પણ નીકળો કોઈ પૂછવાનું નથી, એટલે
એ મેનેજ થઈ જાય છે. મતલબ થોડું હેક્ટિક લાગે છે,
શરૂઆતમાં લાગતું હતું, કારણ કે 15 કિલોમીટર ટ્રાન્સપોર્ટમાં ઓલમોસ્ટ 40 મિનિટ બસમાં ચાલી જાય સવારે, રિટર્નમાં આવો થાકીને તો પણ એટલો ટાઈમ નીકળી જાય, એન્ડ ત્યાર પછી ઘરે આવીને ખાવાનું બનાવવાનું. અને એ એટલું ત્યાં પણ નહીં, ખાવાનું બનાવવાનું રાતનું અને બીજે દિવસે લંચ લઈ જવાનું પણ, કારણ કે મેં ત્યાં કેન્ટીનમાં ખાધું એક દિવસ, થોડું આ લોકોનું મતલબ ફીકું ફીકું ખાવાનું લાગે, મીઠું મરચું ઓછું લાગે એટલે ફીકું, તો મતલબ ભાવે નહીં, તો પછી એ પણ બનાવવાનું. એટલે જો તમે કદાચ એમ વિચારો કે થાકીને આવેલા છે બ્રેડ ઓમલેટ ખાઈને સુઈ જઈએ, એ પણ નહીં ચાલે, કારણ કે બીજે દિવસે તમારે લંચ લઈ જવામાં તો કંઈક તો જોઈએ સારું આખો દિવસ ચલાવવા.
મેં તો જનરલી સન્ડે મતલબ બનાવી દઉં આખો, 4 દિવસનું લંચ તો બની જાય, ડબ્બા પેક કરી દેવાના, લંચ નું વિચારવાનું નહીં પછી, ને પછી ડિનર નું તો હવે સાંજે જે આવીને મન થાય તો બનાવી દેવાનું.
મેં હજુ પણ મતલબ રોજ રોજ ને રોજ કઈક કઈક બનાવું છું,
થોડું પ્લાનિંગ કરવું પડે ને અત્યારે, મતલબ મેં મગ બનાવવાનો છું તો મેં કાલે ખાતા બોડી આટલા હતા એટલે થઈ જશે.
નહીં, ઘણા લોકોએ મને એમ કીધું કે ભાઈ તું મેન્યુ બનાવી દે વીકલી, કે આ રીતે થોડું અરેન્જ કરીને કે લંચ આ રીતે લઈ જશે, અને પહેલેથી જ થોડું પ્લાનિંગ કરી લે તો સારું પડશે.
હા, એ તો કરવું જ પડશે, એના સિવાય બીજી કઈ વસ્તુ પોસિબલ જ નથી એમ, કારણ કે રોજ જ આવીને ઘણી વખત તો ચોઈસમાં જ કંટાળી જશે કે તને વિચાર હવે બનાવું શું એમ, બધી વસ્તુ પડેલી હશે કે મોટિવેશન ઓછું છે એમ પણ, અને એના ઉપરથી પછી તારે ચોઈસ કરવાની છે કે હવે કઈ વસ્તુ બનાવી છે એમ.
પણ મેં નથી કરતો, કારણ કે મળી જાય છે બધું જ, હું રહું છું રેલવે સ્ટેશન પાસે તો બધા સ્ટોર્સ નજીક જ છે, એટલે અહિયાં 3 સ્ટોર્સ છે અને 3-3 મારે વોકિંગ ડિસ્ટન્સ પર 2-3 મિનિટમાં વોકિંગ ડિસ્ટન્સ પર છે, એટલે હું અહીંયાથી સ્ટોર પરથી જ લઈ લઉં.
જનરલી કેવું કહેવાનું કે એક 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 ટાઈપનું મેનુ ડિસાઈડ કરી દેવાનું, જેમ કે મેં ડિસાઈડ કર્યું કે લંચમાં રોજના થોડું કઠોળ જેવું જ રાખવાનું, તો એ શું છે એ વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકાય.
અચ્છા, હા નહીં, મારો આ જ પ્લાન છે હવે, હમણાં તો મારું થોડું ચિકન છે તો કાલ માટે તો મારું થઈ જશે, પણ હવે મારો પ્લાન એ જ છે કે હું નેક્સ્ટ ફ્રાઈડે સુધી મગ બનાવીશ, તો હું મગ બનાવીને મૂકી દઈશ અને મગ સાથે રાઈસ લઈ જઈશ, તો એ રાઈસ તો હવે બોઈલ થવામાં એટલો બધો ટાઈમ નહીં લાગે. હા,
મેં એમાં બી કહ્યું કે એક વખત મેં રાઈસ થોડા વધારે ક્વોન્ટિટીમાં બનાવી દે, બીજા દિવસે ને વઘારી નાખ, ત્રીજે દિવસે કંઈક બીજું કરી નાખ, તો એ પછી રીમેક્સ ઓફ રીમેક્સ ચાલ્યા ગયા.
લંચ
બોક્સ લઈને જતો હશે ને?
હા હા હા, હું લંચ બોક્સ લઈને જાઉં, અને ઓલમોસ્ટ રાઈસ જ લઈ જવાનો ઓપ્શન હોય, કારણ કે રોટલી લઈ જવાનો કોઈ મતલબ નથી.
આપણી જે રીત ભાત છે, આપણે કોઈને જજ નથી કરતા, તો કોઈ શા માટે આપણને જજ કરે, તો બી એવું જ થોડી છે, સમજાવી દેવાનું તાકે લોકોને કહેવાનું કે શું છે, એ લોકોને એજ્યુકેટ કરવાનું કે આને શું કહેવાય, આ સબ્જી શાની છે.
અચ્છા,
હા, મેં તો જનરલી વાત કરવા લાગ્યો, મેં કેવી રીતે બનાવ્યું રેસીપી એક્સપ્લેન કરી દે મેં લોકોને.
જો કોમ્યુનિકેશન મારી સ્ટાર્ટ થાય કોઈ જોડે ત્યાં, તો હું તો એ લોકો જનરલી, હવે આપણે ઇન્ડિયન ફૂડ છે તો એ લોકો પૂછે કે કઈ રીતે બનાવ્યું.
જનરલી મેં તને કેવું, એટલા બધા જજમેન્ટલ નથી હોતા લોકો, એ આપણી અંદર જ એવું હોય છે કે આપણે
પણ પેલું અંદર
લઈ, હા, આપણે પોતાનું
આપણે નહીં કરી શકીએ કે અરે રોટલી ખાઈશું આમ તેમ આમ તેમ,
એવું કઈ,
એટલે એ પાછું બનાવવામાં એ મગજ મારી.
હા, ના, અહીંયા પણ એવું બી ક્યાં છે કે તારે કોઈને પૂછવાનું છે કે થોડું ટ્રાય કર્યું છે, ટેસ્ટ કર્યું છે?
એટલે પણ અત્યાર સુધી હું તો રાઈસ પર જ અટક્યો હતો, એને રાઈસ ના લીધે જ મારું અહીંયા વજન પણ ઘટતું નથી, એમ કોન્સ્ટન્ટ રહ્યું છે.
ઠંડી કેવી પડે છે ત્યાં?
ઠંડી આ વખતે એટલી બધી નથી, હમણાં મતલબ નોર્મલ ટેમ્પરેચર 0 ની પ્લસ માઇનસ ફ્લક્ચ્યુએટ થાય છે, પ્લસ 1-3 પ્લસ માઇનસ 1-3.
અહીંયા અમારે લાસ્ટ વીક કોલ્ડેસ્ટ ડે ઓફ ધ યર હતો -35.
આટલું બધું જાય છે તમારે?
અરે ભયંકર હતું. એક ફ્રેન્ડ છે, તેની વાઈફ ઇન્ડિયાથી આવતી હતી, લેવા ગયો હતો, તો અમે બધા એ જ વાત કરતા હતા કે કેવું વિચિત્ર છે કે ફર્સ્ટ ડે ઇન કેનેડા -35.
બહુ જ રાહત, મતલબ માઇનસ, મારે અત્યાર સુધી નેગેટિવ હતું -9 ક્રિસમસના દિવસ પર બસ, પણ એ ટાઈમ પર પણ હું બહાર નીકળ્યો હતો, એ -9 મને બહુ ઠંડુ લાગ્યું હતું, -35 માં તો તમારે
એટલે એમ તો જો કે
લેયરિંગ કરીને જવું પડે,
પ્રિપેર થઈને જવું પડે, એટલે બેઝિકલી નક્કી કરીને જ જવાનું કે બહાર નીકળવું બી છે કે નથી એમ. મેં તે દિવસે કેબ કરી દીધી, કારણ ખબર હતી કે ભાઈ આટલું ટેમ્પરેચર છે તો ખોટી ખાલી હું ટુરિસ્ટ પર નથી રહેવું એમ, એ રીતે. હા, ઘરનો દરવાજો એમ બંધ કરતો હતો ને, તો પેલું હેન્ડલ હતું તે સ્ટીલ નું હતું, તેના ઉપર પેલું દરવાજો જામ થઈ ગયો હતો ને, તો પેલું ખેંચીને બંધ કરવાનું હતું, તો જસ્ટ મારો અંગૂઠો એમ થોડું 5-6 સેકન્ડ માટે લાગ્યો ને, તો લિટરલી જાણે પેલું આપણું કઈક, હા, કે આપણે જયારે કઈક આગ પેલું કઈક શું કહેવાય, ગરમીથી આપણું કઈ બળી જાય ત્યારે કેવું લાગે કે, તો એના જેવું મતલબ
મેં પણ ફીલ કર્યું હતું કે જો તમે વધારે પડતા ઠંડામાં અને વધારે પડતા ઠંડકમાં રહો તો એમ લિટરલી
10-15 સેકન્ડ જ હતું ખાલી, કે જેમાં મેં ખાલી હેન્ડલ ને પકડ્યું અને મારા હાથમાં ગ્લોવ્સ નહીં હતા. પૂછવું પડે કે આજે વેધર શું છે.
અને અહીંયા આવ્યા પછી એક વસ્તુ છે કે રોજ વેધર એપ ચેક કરતા રહેવું પડે,
સવારે ઉઠીને
આજે શું વેધર છે, અને એ રીતે
ફીલ્સ લાઈક જોવા.
અને ઘરેથી પ્રિપેર થઈને નીકળો,
એ રીતે પ્રિપેર થઈને નીકળવાનું. બાકી તારે ત્યાં કેવું, મતલબ તારું સ્ટડ્યુલ કે તારી કંઈક સ્ટડી હેબિટ કે બધું કંઈક ચેન્જ થયું કે અત્યારે જે ઇન્ડિયામાં કરતો તો એ રીતે જ કરે છે?
શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ થયો મને, શરૂઆતમાં બહુ જલ્દી ઊંઘ આવી જાય, તો શરૂઆતના એક મહિનો તો એવું થયું કે હું 9-10 વાગે જ ઊંઘી જાઉં, એના કરતા મતલબ 10 તો બહુ લેટ થઈ ગયું, મેં ખાવ આવું ખાઉં ને સુઈ જાઉં. પછી મતલબ ત્યાર પછી થોડું એટલે વાંચવાનું તો એ ટાઈમ પર થતું નહોતું, પછી ત્યાર પછી થોડું થોડું એમ એડજસ્ટ થઈ ગયા અહીંયાના ટાઈમ પ્રમાણે, પછી 11-12-1 વાગે અને આવવાનું, આવીને ખાવાનું બાવાનું બનાવું મેં ખાઉં, અને ત્યાર પછી ઈચ્છા થાય તો થોડું ઘણું વાંચવાનું થાય. એટલે બેસિકલી ઇન્ડિયામાં આપણે જે રીતે હતું એ રીતે જ સેટ થઈ ગયું, પણ એ સેટ થવામાં થોડો ટાઈમ લાગ્યો.
ને ત્યાં તારે ઇન્સ્ટિટ્યુટ ઉપર કેવી રીતે કરે?
હા, ઇન્સ્ટિટ્યુટ ઉપર મારે એ છે કે એક્સપેરિમેન્ટ કરવાનો, પણ સવારે જાઉં તો સૌથી પહેલા તો લેબમાં જવાનું, અને એક્સપેરિમેન્ટમાં એટલું સારું છે કે એક્સપેરિમેન્ટ થોડુંક ટેકનિકલ એડવાન્સમેન્ટને લીધે એ ઓટોમેટિક થઈ ગયો છે હવે મોસ્ટ પ્રોબ્લેમ, મતલબ ઓલ ધ મોર તમારે એક વસ્તુ કરવાનું કે જે મટીરિયલ કે જે સેમ્પલ તમારે મેઝર કરવાનું છે બસ એને ચેન્જ જ કરવાનું, કે જે લાસ્ટ હતું એને કાઢો, નવું સેમ્પલ ચડાવો. અને મારા પ્રોફેસરે આખું જે એક્સપેરિમેન્ટલ સેટઅપ છે એને લેબવ્યૂ સોફ્ટવેરથી ઓટોમાઇઝ કરી દીધું છે.
અચ્છા, લેબવ્યૂ યુઝ કરો છો તમે?
હા હા. તમે ત્યાં સિમ્યુલિંક યુઝ કરો કે કયું?
ના ના, લેબવ્યૂ મતલબ થોડું કેવું કે બેઝિક લેવલનું છે ને, પછી અમુક એડવાન્સ સ્ટફ એમાં નહીં જાય એમ.
અચ્છા, મને લેબવ્યૂ તો મને પણ નથી ખબર, પણ મારા પ્રોફેસરે આખું એને લેબવ્યૂ યુઝ કરીને ઓટોમાઇઝ કર્યું છે.
લેબવ્યૂ ઇટ્સ કાઇન્ડ ઓફ ફેલો ડ્રેગ એન્ડ ડ્રોપ જેવું છે કે અમુક કમ્પોનન્ટ લેવાના
બીજા કયા કયા છે
એ બધી વસ્તુ આઈ થિંક MATLAB ઉપર ભી થઈ શકે.
અચ્છા,
સિમ્યુલિંક. હા, ને એમાં એવું છે કે જેટલું કોડિંગ કોમ્પ્લેક્સ થાય ને તો એટલી વધારે એમાં કસ્ટમાઇઝેશન થઈ શકે એમ. આમાં ડ્રેગ એન્ડ ડ્રોપ જેવું છે ને, તો એની અંદર કસ્ટમાઇઝેશન ઓછું થાય એમ કદાચ, મને એટલો બધો એક્ઝેક્ટ ખ્યાલ નથી. પણ હા, આઈ થિંક હવે પાયથન ઉપર વધારે ફોકસ થાય છે, કારણ કે પાયથનમાં એટલી બધી નવી લાઇબ્રેરીઝ ને બધું બની ગયું છે ને દરેક ફિલ્ડ માટે, કે ઝીરો થી ચાલુ નહીં કરવું પડે. કોઈ ઓલરેડી કઈક વસ્તુ બિલ્ડઅપ કરીને રાખી છે તો એને એનો યુઝ કરીને આપણે કઈક નવું બનાવી શકીએ એમ.
આગળ વધે છે જે પણ લોકો, એને એક વસ્તુ તો હોવું જોઈએ કે કોઈ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર એક એલિમેન્ટરી ગ્રીપ હોવી જોઈએ, કે થોડી એડવાન્સ તો તમારે થઈ જશે વિથ ધ ટાઈમ, બટ એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ કોઈ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર હોવી જોઈએ, અને જો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પાયથન હોય તો વેલ એન્ડ ગુડ.
હા, કારણ કે પાયથન વધારે મતલબ એ ડેટા ને શું કહેવાય લાઇબ્રેરીઝ ઘણી બધી છે ને કે જેનો આપણે યુઝ કરી શકીએ, એટલે એ સારું છે.
અચ્છા,
અને બાકી તારે ત્યાં કેવું હોય, મતલબ કલ્ચર કેવું છે, લેબ કલ્ચર?
લેબ કલ્ચર એટલું બધું તો એવું નથી કે પાર્ટીઝ થાય, કારણ કે મારા ગ્રુપમાં હવે ત્યાં એવું છે કે એક સ્પિન્ટ્રોનિક્સ ગ્રુપ છે, તો એ સ્પિન્ટ્રોનિક્સ ગ્રુપના પણ 5 સબ ડિવિઝન છે, તો સ્પિન્ટ્રોનિક્સ ગ્રુપમાં પણ 5 ડિફરન્ટ ડિફરન્ટ ગ્રુપ છે, ડિફરન્ટ ડિફરન્ટ પ્રોજેક્ટ પર કામ કરે, અને એટલું બધું કોમ્યુનિકેશન નહીં થાય. ઓલ્ડો જે મારા ઓફિસમાં જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકો સાથે સારું, અને એક વર્ક કલ્ચર ટાઈમ પર, વર્ક કલ્ચરમાં મતલબ થોડું પ્રોફેશનલ વર્ક કલ્ચર ટાઈપનું ખરું, જે આ બાજુ બધે જ હશે આઈ થિંક.
હા, પણ અમુક અમુક જે હોય ને, શું કહેવાય એમ, કેલિફોર્નિયા જેવો પ્લેસ છે તો તે પાર્ટી ચાલતી દર અઠવાડિયે કોઈ ને કોઈ ની પાર્ટી હોય.
અચ્છા અચ્છા, તો એવું તો અત્યાર સુધી થયું નથી.
એટલે એવું પાર્ટી એટલે કે બહુ મોટી પાર્ટી એવું નહીં, પણ કંઈક નાનું મોટું એટલે કંઈ નહીં, કહું કે મતલબ જનરલી ત્યાં જ થતું હોય લેબમાં ને બધું.
ના ના ના, એટલું સારું અહીંયા નથી, હજુ નથી. કારણ કે બીજું એક એ છે કે મારે, હું મારા ગ્રુપમાં હું એકલો જ હમણાં પીએચડી સ્ટુડન્ટ છું, મારા પ્રોફેસરની અંદર ને મારા સબ ડિવિઝનમાં સ્પિન્ટ્રોનિક્સના હું એકલો જ છું, એટલે મારે
બાકી બધા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે.
ઓછા છે.
બાકી બધા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે?
ના 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 ના, ગ્રેજ્યુએટ પણ કોઈ નથી.
એટલે તારા સિનિયર છે કે જુનિયર છે?
અલગ, મારા પ્રોફેસર ની અંદર હું એકલો જ છું.
અચ્છા, ઓકે.
પછી બીજા પ્રોફેસર ની અંદર થોડા વધારે સ્ટુડન્ટ છે, તો એ લોકો થોડે હું થોડો કોલેબોરેટ કરીને રહી શકું, બટ એ થાય ને કે જો ક્રોસ થોડું થાય એટલે એટલું બધું કોમ્યુનિકેશન નહીં હોય, એટલે મોસ્ટલી બધું મારે મારા પ્રોફેસર જોડે જ કરવાનું છે અહીંયા.
અને બાકી તને ત્યાં પછી મતલબ તારે એક્સપેરિમેન્ટ જ મોટે ભાગે કરવાના હોય લેબમાં, કે થોડું ઘણું વાંચવાનો એવો ટાઈમ મળી જાય?
એ જ કે વાંચવાનો ટાઈમ ઘણો મળી રહે, કારણ કે પેલું મારું એક્સપેરિમેન્ટલ સેટઅપ જે ખરું એ મોસ્ટલી ઓટોમેટેડ થઈ ગયું, તો ત્યાર પછી સવારે જાઉં, એક કલાક જેટલો ટાઈમ લે મેક્સિમમ, ઓપ્ટિમાઇઝ કરો એને તમારા મેઝરમેન્ટ માટે, અને એક સિક્વન્સિયલ રન આપી દો, તો એની મેરે ઓટોમેટિક મેઝરમેન્ટ લયા કરશે. તો શરૂઆતનો જે મારો એક કલાક ત્યાં ગયો હતી, પછીનો જે આખો ટાઈમ ખરો એ મને વાંચવાનો મળે. એટલે અહીંયા યુરોપમાં બેસિકલી 3 વર્ષનું પીએચડી હોય, પણ આ રીતે તમે 3 વર્ષમાં એ તમે ઘણું કરી શકો, કારણ કે વાંચવાનો ટાઈમ તમને ઇફેક્ટિવલી બહુ મળે. વેરેઝ અમુક જગ્યા પર એવું હોય કે લેબ મેનેજમેન્ટ ને આ ને તે, એમાં થોડો ઘણો ટાઈમ નીકળી જાય એક્સપેરિમેન્ટ સાઈડ, જે અહીંયા મને ઘણો ટાઈમ મળી જાય છે વાંચવા માટે, એટલે એ સારું છે.
બાકી બીજું શું કરે, મતલબ આવીને કઈક તને તો ટાઈમ વધારે મળતો જ નહીં હશે ને, મતલબ સવારે?
ના ના ના, એ જ વીક ડેઝ માં તો એટલો બધો ટાઈમ નહીં જ મળે, અને વીકેન્ડ્સ માં હમણાં એવું કે કોરોના વાળું થોડું ઘણું ખરું ને ઠંડી, એટલે પાછું પ્રોપરલી રેડી થઈને જવું પડે બહાર, એટલે અને બહાર જઈને તો એ જ કે શોપિંગ કરો, થોડું આમ તેમ રખડો અને રૂમ પર આવી જાઉં, એટલે વીકેન્ડ્સમાં પણ એટલો બધો બહાર નહીં નીકળું, અને વીક ડેઝમાં તો આવીને રૂમ પર થોડું ઘણું ખાઈ પીને સુઈ જ જવાનું.
મારું કામ બી મોટે ભાગે એક્સપેરિમેન્ટલ જ હોય, એટલે આખો દિવસ કઈ ને કઈ મતલબ સાંભળ્યા કરતો હું.
અરે તમે તમારું કામ કોને, મારે ફોટોનિક્સ વિશે જાણવું છે.
એટલે મતલબ મારું કામ તો અત્યારે થિન ફિલ્મ ઇમ્પોર્ટિંગ નું છે. તો જનરલી અમારી કંપની જે છે તે એક ઓપ્ટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો અમે કેવું ઓપ્ટિક્સ બનાવીએ, મતલબ લિટરલી લેન્સીસ ને પ્રિઝમ થી માંડીને દરેક વસ્તુ, ને મોટે ભાગની જોબ કસ્ટમાઇઝ હોય.
ઓકે.
હા, તો પોલિશિંગ પેલા શેપિંગ ડિપાર્ટમેન્ટ હોય કે જે લિટરલી પેલા ગ્લાસ કે મટીરિયલ ને કટ કરે, પછી શેપ કરે, એચ કરે, પોલિશ કરે, ગ્રાઇન્ડ કરે શેપ આપવા માટે, અને પછી છેલ્લે અમારી પાસે આવે કોટિંગમાં. તો અમારે એના ઉપર એને પરફોર્મન્સની જે રિક્વાયરમેન્ટ હોય કે એ લોકોને ધારો કે 532 nanometer ઉપર ઝીરો રિફ્લેક્શન જોઈએ છે અથવા તો ઝીરો ટ્રાન્સમિશન જોઈએ છે કે વોટ એવર, તો એના પ્રમાણે અમારે કોટિંગ ડિઝાઇન કરવાનું. તો અમુક ટેસ્ટ રન કરવાના હોય અને પછી એના ઉપર કામ કરવાનું હોય આગળ એમ. તો જનરલ મોટે ભાગે રિપીટ જોબ હોય, એટલે એવું કઈ દર વખતે નવું નહીં આવે, પણ કોઈ વખત નવું આવે તો પછી અઠવાડિયા સુધી ટેસ્ટ રન ચાલ્યા કરે.
અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર.
એટલે એવું બધું હોય છે. ને બાકી ફોટોનિક્સમાં જનરલ આઈડિયા એ જ છે કે આપણું જે શું કહેવાય, મતલબ એવરીથિંગ રિલેટેડ ટુ લાઇટ, ઓપ્ટિક્સ અને જે લાઇટની સાથે ઇન્ટિગ્રેટેડ થતે સાયન્સ અને ટેકનોલોજી, એ બધું ફોટોનિક્સની અમ્બ્રેલાની અંદર આવી શકે.
અચ્છા. અને બીજું એ પણ છે કે હમણાં ફોટોનિક્સના ટેકનોલોજીકલ એસ્પેક્ટ્સ થોડા વધારે છે અને થોડું વધારે બૂમ બૂમમાં છે. તો
યા ઓબ્વિયસલી ઘણું બધું, કારણ કે સિલિકોન ફોટોનિક્સ જે છે તે બહુ વધારે હોટ ટોપિક છે. હવે તું વિચાર કર, જે આપણે ચિપની લિમિટની વાત કરતા હતા ને, તું ટ્રાન્ઝિસ્ટરની લિમિટની વાત કરતો હતો કે એની અંદર કેટલાક ટ્રાન્ઝિસ્ટર નાખવાના એક ચિપની અંદર, રાઈટ? તો એવી જ રીતે દરેક કોમ્પોનેન્ટની પણ લિમિટ છે ને. તો એની એ લિમિટને આપણે આ સિલિકોન ફોટોનિક્સથી એક કરી શકાય એવું છે એમ. એના ઉપર આપણે ક્યાંક અલગથી વાત કરશું, પણ મેઇન આઈડિયા એ હતો કે સિલિકોન જે છે ને તે એવું મતલબ બહુ સારું મટીરિયલ નથી, અથવા તો વર્સ્ટ મટીરિયલ છે ઓપ્ટિક્સ સાથે ડીલ કરવા માટે.
અચ્છા.
તો એ લોકોએ કોઈક રીતે એવી રીતે મતલબ શું કહેવાય કે કોઈક એક એવો વે શોધી ગયેલો, વેવ ગાઈડ બનાવીને, કે જેની અંદર એ લોકોએ સિલિકોનની સાથે એ ઓપ્ટિકને મર્જ કરી દીધું. તો એના પરથી, હા, તો એનાથી ફાયદો શું થશે કે હવે જે ફ્યુચર જે ચિપ બનશે ને તે બધી લાઇટ ઉપર ઓપરેટ થશે, રાઈટ? અને એ ચિપને મેન્યુફેક્ચર કરવા માટે ટોટલી નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ઇન્ટેલથી માંડીને જે પણ કંપની ઓલરેડી ચિપ મેન્યુફેક્ચર કરે છે, તો એ લોકો પાસે સિલિકોન સાથે કામ કરવા માટે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે. તો હવે ખાલી એ લોકોએ એની મેથડ થોડી ચેન્જ કરવાની છે, મતલબ એવું. એટલે હા, એટલે એટલા માટે એ બહુ વધારે પ્રોમિસિંગ છે કે આપણે ફોટોનિક ટેકનોલોજીને એના ઉપર કરી શકીએ. એટલે તું સમજ કે એક લિટરલી નાની ચિપ છે ને, હવે આપણું આખું કમ્યુનિકેશન સિસ્ટમ છે. આ મેં થોડું બહુ જનરલ વાત કરું છું, પણ આઈડિયા આવો જ કંઈક છે કે સપોઝ આપણું કોઈ કમ્યુનિકેશન સિસ્ટમ છે ઓપ્ટિકલ કમ્યુનિકેશન, તો શું થશે? ઓપ્ટિકલ ફાઈબર જોઈશે, બરાબર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે. પછી આપણને ટ્રાન્સમીટર જોઈશે, રિસીવર જોઈશે એક જગ્યાએ, અને એમાં પણ લેઝર્સ જોઈશે ને, કારણ કે એ લાઇટથી ટ્રાન્સમિટ થાય છે. તો હવે આ બધી વસ્તુ જેટલી મોટી છે કે જે આખા લેબમાં આવતી હોય કે ઇવન આખા સિટીમાં કવર થતી હોય, તો એ બધી વસ્તુને તું મર્જ કરીને બધું નાનું કરીને લિટરલી ચિપ ઉપર બનાવી દે, સિલિકોનની ચિપ ઉપર.
અચ્છા.
હા, તો એ લેવલનું, હા, કે આખો લેબનો તારો જે એક્સપેરિમેન્ટ હશે ને, એ બધી તું ચિપ ઉપર કરી શકે.
અચ્છા.
આઉટપુટ પાવર આઈ ડોન્ટ નો, એ મોટે ભાગનું છે ને એ પેલું ફાઈબર ઓપ્ટિક ના રિજન માં જ હોય છે. તો એ પેલું 1550 જે નેનોમીટર જે મેઇન એની વેવલેન્થ છે ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન માટે, તો એના ઉપર વધારે ફોકસ હોય છે. બાકી તો અત્યારે ઘણા બધા લેઝર્સ છે, મતલબ કે અમુક અલ્ટ્રાવાયોલેટ લેઝર જેવી નેનો એના ઉપર કામ કરે. એટલે પછી તું વિચાર કે એની એપ્લિકેશન તું રેન્જ તું જોઈ લે ક્યાં જાય, કે મેડિકલ સાયન્સ થી માંડીને કમ્યુનિકેશન થી માંડીને બધી જ, મતલબ એમ.
લેઝરની કહેવાય, લેઝરની જયારે શોધ થઈ ત્યારે એના ઇન્વેન્ટરે કહેલું હતું ને કે ધીસ ઇઝ અ સોલ્યુશન લુકિંગ ફોર પ્રોબ્લેમ. ઓકે. એન્ડ
મતલબ આ એક એવી શોધો મેં કરી છે કે હવે તમે પ્રોબ્લેમ લાવો ખાલી એમ. હા કે
બરાબર,
હા અમે સોલ્યુશન પહેલા શોધી કાઢ્યું છે, હવે પ્રોબ્લેમ લાવો તમે.
ઓકે ઓકે. એન્ડ એડવાન્ટેજ એ છે લાઇટનો કે એની ફ્રિકવન્સી પણ બહુ વધારે છે એન્ડ સ્પીડ ઓફ ટ્રાન્સમિશન.
હા એટલે જો કે મારું આટલું બધું કામ નથી, અમારું તો બહુ બેઝિક લેવલનું આ કોટિંગ ને બધું છે, પણ એની એટલે જે, હા એટલે બેઝિકલી હું જે રીતે પ્રોગ્રેસ કર્યા તો આ બધી વસ્તુ સાથે જ કરવાનું છે કામ, ને ફિલ્ડ મારું મતલબ આ જ રહેશે. એટલે એક્સાઇટિંગ એ બધું ઘણું લાગે કે યાર ગજબ થાય છે, ને એમાં કેવું થાય એક ફિલ્ડમાં કંઈક નવું થાય ને તો એનાથી એમ આખું બીજી બધી ફિલ્ડમાં એનો અસર થઈ જાય એમ. હવે તો વિચાર કહે કે હવે આ તે જે સ્પિનટોનિક્સ ની વાત કરી, મને એનો ખ્યાલ નહીં હતો કે આવું કંઈક છે, તો હવે તો વિચાર કે એ વસ્તુને આ ફોટોનિક્સ ના પર્સપેક્ટિવ થી કેવી રીતે જોઈ શકાય.
હું તમને એજ કહેવાનું,
કારણ કે એનો પર્પસ તો એક તો થાય છે કે આપણે મૂળ સ્લો ને બીટ કરવાનું છે, રાઈટ?
એજ એટલે સ્પિનટ્રોનિક્સમાં, સ્પિનટ્રોનિક્સ બેસિકલી તમને ફેરોમેગ્નેટિક મટીરિયલ્સમાં જોવા મળે, કા એન્ટી ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ. એટલે એ મટીરિયલ્સમાં મતલબ એક ઇનહેરન્ટ પ્રોપર્ટીઝ હોય એક વન ડિરેક્શનમાં એની સ્પિન્સ અલાઇન કરવાની, એટલે એને એ સ્પિન્સને તમે ઓપ્ટિકલી પણ મેન્યુપ્યુલેટ કરી શકો. એટલે આ એક છે. અને જે મેં તમને સ્પિન વેવ્સ કીધા હતા, એ સ્પિન વેવ્સ કેન કપલ વિથ ફોટોન્સ. એન્ડ એક એક એ પણ વાત છે કે જે ક્યુબિટ્સ મતલબ જે ક્વોન્ટમ કોમ્પ્યુટર બને છે, જે સુપર ક્યુબિટ પર એ કરે છે, તો એમાં એક સોલિડ એક મેં વાંચ્યું હતું એક જગ્યાએ હતું કે જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે હવે એની કોમ્પ્યુટેશનલ સ્પીડ વધારે છે. કોમ્પ્યુટેશનલ એક સ્પીડ પર હવે તમારે એ જ ડેટા ને વિધિન ક્લસ્ટર કે વિધિન કસે પણ એમ ટ્રાન્સફર કરવો છે, તો તમે કઈ રીતે જોશો, કન્વેન્શનલ વાયર પર કે બીજે કઈ રીતે? તો એમાં હવે એટલી હાઈ સ્પીડ પર થાય છે તો એક રિલાયબલ હોય છે કે તમે ફાઈબર ઓપ્ટિક્સ થ્રુ કરો, બટ એ છે કે તમારી ત્યાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે સુપર કન્ડક્ટિંગ ક્યુબિટ્સમાં અને બધું હોય છે ઇલેક્ટ્રિકલ, અને તમને ફાઈબર ઓપ્ટિક્સમાં લાઇટમાં એ બધી ઇન્ફોર્મેશન જોઈએ છે. તો
એ પોઈન્ટ મલ્ટીપલ ફ્રન્ટ છે ને, કે આ તો તું એક સમજ કે આ ટ્રાન્સમિશન ની વાત થઈ ગઈ, રાઈટ? અત્યારે બેઝિકલી મારે જે રીડ કરવાનું છે એ છે આ ટોપોલોજીકલ એસ્પેક્ટ કે, હા તો એની અંદર એવું છે કે હવે અત્યારે આને કેવી રીતે એક્સપ્લેન કરવું થોડું વિચિત્ર છે, પણ એવું સમજ કે એક બિહેવિયર છે મટીરિયલનું, ટોપોલોજી ને એક્સપ્લેન કરવું બહુ ડિફિકલ્ટ છે. ટોપોલોજીકલ ઇન્સ્યુલેટર, ધેટ્સ ધ વર્ડ, રાઈટ? તો એની અંદર, હા તો એનું એપ્લિકેશન એવી હોઈ શકે કે એના ઉપર આપણે કોઈ પણ એક્સટર્નલ વસ્તુનો અસર નહીં થઈ શકે. તો જો આપણે ટોપોલોજીકલ ઇન્સ્યુલેટરના મટીરિયલથી જો ક્વોન્ટમ કમ્પ્યુટર્સના જે ક્યુબિટ છે અને જે એના ઇન્સ્ટ્રુમેન્ટેશન છે વોટ એવર, તો એને જો આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ આઉટર કેબિનેટ જેવું બનાવીએ, તો કોઈ પણ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અસર એના ઉપર નહીં થઈ શકે.
અચ્છા,
દેટ્સ વેરી ફેસિનેટિંગ, કારણ કે એ જે પ્રોસેસિંગ અંદર જે થાય છે તે બહુ સેન્સિટિવ છે, ટેમ્પરેચર સેન્સિટિવ છે, એનાથી માંડીને મતલબ વાઇબ્રેશન દરેક વસ્તુ સેન્સિટિવ છે એમ. તો આ જે ટોપોલોજીકલ ઇન્સ્યુલેટરનો આઈડિયા છે ને, તો એ એના માટે અત્યારે, એટલે એના બીજા ઘણા વસ્તુ છે, કારણ કે તું વિચાર કર જો આપણે એક મટીરિયલ એવું બનાવી શકીએ કે જેના ઉપર એક્સટર્નલ કોઈ પણ એને અસર નહીં થાય, તો એના તો યુઝ ઘણી જગ્યાએ થઈ શકે એમ. હા એની અત્યારે આપણે એટલું બધું કોમ્પ્લેક્સ રહ્યા છે કે આપણા બે સિવાય જે પણ સાંભળતું છે કોઈ ખરખી ખબર નથી પડવાની. ખ્યાલ નહીં હતો ને, તે જ્યારે મને થોડું કીધું ત્યારે હવે થોડા ઘણા આઈડિયા આવે છે કે આ રીતનું હોય શકે એમ. એટલે બેઝિકલી આપણે જ્યાંથી વાત કરીએ છીએ ને એ બહુ વધારે નિશ છે. હા ને, એનીવે તો એનીવે જો આપણે છેલ્લે મારે બસ શું પૂછવાનું હતું તને, હા એ જ હતું કે જે રીતે તું અત્યારે તારી જે હેબિટ છે, સ્ટડી હેબિટ કે વોટ એવર જે તું એસએન બોઝમાં કામ કરતો હતો, તે કેવી રીતે ચેન્જ થઈ અને તને શું લાગે છે કે તું કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકે એની અંદર? એમ એટલે બેઝિક બેઝિક વસ્તુ કે જેવી રીતે તું વાંચે છે, જેવી રીતે તું રિસર્ચ કરે છે, જેવી રીતે તું કંઈક નવી ઇન્ફોર્મેશનને કન્ઝ્યુમ કરે છે, કે એને પ્રોસેસ કરે છે, તો એ બધું કેવી રીતે તું કરે છે?
અચ્છા, તો મતલબ શરૂઆતમાં તો કોઈ પણ એક વસ્તુ કે તમે સ્ટાર્ટ કરો તો તમે નવા હોય ફિલ્ડમાં, તો શરૂઆતમાં તમે જે એક્સપ્લોર કરો એ થિયોરેટિકલ બેકગ્રાઉન્ડ હોય અને એના ફિલ્ડને અન્ડરસ્ટેન્ડિંગમાં તેના જે પેરામીટર્સ હોય એનાથી તમે વેરીફાય, એ એક નોલેજેબલ થાવ અને એ તમે જુઓ. બટ એક વખત તમે એના પર એક્વાયર થઈ ગયા એટલે એ જે તમે કરી લીધું, પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ટકી રહેવા માટે કે તમે જે કરંટ રિસર્ચ ચાલે છે અને કરંટ ટ્રેન્ડ છે એનાથી અપ ટુ ડેટ રહો, ત્યાં તમે પ્રોપરલી જે વસ્તુ તમે ફોલો કરવા માંગતા હો, હવે હું છું મારે મારી ફિલ્ડમાં એક વર્ડ છે કે કોઈ પણ એક રિસર્ચ છે, મેગ્નેટિક મલ્ટીલેયર્સ કીધું મારા પીએચડી માટે, તો મારે મેગ્નેટિક મલ્ટીલેયર્સ માટે બધી અપડેટ જોઈએ, તો હું ગૂગલ સ્કોલરમાં જઈશ, મેગ્નેટિક મલ્ટીલેયર્સ છે એને ફેવરેટ કરી દઈશ, કા બુકમાર્ક કરી દઈશ. તો હવે જ્યારે નેક્સ્ટ એક કોઈ પણ એના રિલેટેડ પેપર પબ્લિશ થશે એ મને ખબર પડશે, એક નોટિફિકેશન મળશે, તો આ એક સારી વસ્તુ છે. અને એ હું કરું કે આ રીતે એક જ્યારે પણ એક કોઈ પણ નવું કામ થાય તો એને હું વાંચું, અને વાંચવામાં પણ એ છે કે હું શરૂઆતમાં એનું ટાઇટલ ને થોડું બેસિક ઇન્ફોર્મેશન જે પેપરમાં એ લોકો આપે એબસ્ટ્રેક્ટ તરીકે એટલું વાંચું, એન્ડ પછી જો કામનું હોય તો આગળ. એન્ડ એ જ છે કે પછી તમારે આ રીતે વાંચતા રહેવું પડે ફિલ્ડમાં ટકી રહેવા માટે, એન્ડ તમારું એક રિસર્ચ છે, કારણ કે રિસર્ચ પીએચડીમાં તમે જાતે પણ તમારું પીએચડી ડાયરેક્ટ કરી શકો, અને એ તમે ત્યારે જ સીધી રીતે કરી શકો જ્યારે તમારી પાસે એક આઈડિયા હોય, અને એ આઈડિયા માટે એક એક જ સોલ્યુશન છે કે જે તમારા કરંટ જે ડાયરેક્શન છે, વે ઓફ ડાયરેક્શન, કે કોઈએ કઈક રીતે આ વસ્તુ જે તમે રિસર્ચ કરો છો કે તમારો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કોઈ કંઈક કંઈક બીજી રીતે શોધ્યું, તો એ એક ડાયરેક્શન છે.
એન્ડ અત્યારે એક એક નેટવર્કિંગ જેવું કે કોઈ કરે છે, મતલબ બીજા મતલબ જે તારી ફિલ્ડમાં એક્સપર્ટ હોય, કે એક્સપર્ટ તો નહીં, આઈ થિંક જે પ્રોફેશનલ્સ બધા અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશે કે એકેડમીમાં હશે, તો એ બધા સાથે કઈક રીતે કોન્ટેક્ટ કરવાનું કેવું ટ્રાય કરે છે? ખરું,
અત્યારે નથી કરતો, કારણ કે એના માટે મને ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો, અગર હું ટ્રાય પણ કરું તો મારો એક્સપેક્ટેશન હોય કે એ લોકો તરફથી મને કંઈક મળે, અને એ લોકો તરફથી મને ત્યારે જ કંઈક મળી શકે જ્યારે મારી પાસે કંઈક હોય. એટલે ફર્સ્ટ મારો ટાર્ગેટ એ જ છે કે હું કંઈક પબ્લિકેશન કરું પહેલા, અને એ પબ્લિકેશન પછી હું એને એક ઇન્ટરનેશનલ કે વિથ ઇન જર્મની એક કોન્ફરન્સમાં એને હું પ્રેઝન્ટ કરું મારું વર્ક, અને એ પ્લેટફોર્મનો યુઝ કરીને હું બીજા બધા પ્રોફેસર્સને સાથે હું કોમ્યુનિકેટ કરું, તો એ એક થોડો સારો વે લાગે. એટલે અત્યારે મારો પ્રેઝન્ટલી મારા રિસર્ચ ગ્રુપ સિવાય કે મારા જે 5 સબ ગ્રુપ છે એના સિવાય મારો કોઈ કોન્ટેક્ટ નથી બીજા લોકો જોડે જે મારા માટે નવા છે.
તમારા ગ્રુપમાં કઈ પ્રોજેક્ટ મતલબ ગોલ્સ બને છે? વીકલી ગોલ, મંથલી ગોલ, ક્વાર્ટરલી ગોલ, એવું કઈ, સેમેસ્ટર ગોલ?
યસ 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 યસ. તો મારે શરૂઆતમાં જે ગોલ હતો કે મેં જોઈન કર્યું તો એ લોકોએ મને એક ગોલ આપ્યો હતો કે ભાઈ તારી પાસે 3-4 મહિના છે, તો 3-4 મહિનામાં તારે આ સર્ટન વસ્તુ કરવાની છે. એટલે 3-4 મહિનામાં પછી એ પાછી અમારી એક નવી મીટિંગ થઈ, અને ગોલ પહેલા તો ચેક થાય કે ભાઈ પાછળના માઇલસ્ટોનનું શું છે અને નવા ગોલ બને, તો આ રીતનું એક ઇવેલ્યુએશન હંમેશા ચાલતું રહે. યસ, તો હવે આ એક બહુ મોટી વસ્તુ હોય, કારણ કે તમે આમથી તેમ આમથી તેમ લેબ લેબમાંથી તમારી ઓફિસ ઓફિસમાંથી કંઈક બીજી લે, તો તમે જે આખો દિવસ જે તમારું કામ હોય એ એક ફોકસ રહેવું જોઈએ, કારણ કે તમે અલ્ટિમેટલી આખો દિવસ પતી જાય, તમારે જે કામ કરવાનું હોય એ તમે નહીં કર્યું હોય. તો હું એના માટે થોડું ઘણું મતલબ ગૂગલ ટાસ્ક ને ગૂગલ કેલેન્ડર આ રીતે જાઉં, મારું થોડુંક લખી લખીને જાઉં કે ભાઈ આ મારા ટાસ્ક છે અને આ મારા અમુક નેક્સ્ટ એક મહિનાના કે એક એક વીકના ડેડલાઈનમાં આ કામ કરવાના છે, તો એટલું થોડુંક કરીને જવું પડે તો થાય, નહીં તો બાકી મેં એવું કર્યું જોયું કે તમે થોડા ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ કે ભૂલી જાઓ કે કંઈક બીજી વસ્તુ કરવા લાગી જાઓ.
આપણે જે એવું કામ કહીએ ને એને કહેવાય નોલેજ વર્ક, બરાબર. ને જે બેઝિકલી એક એક ઓથર છે કાર્લ ન્યુપોર્ટ કહીને, એટલે એનો એનો શું કહેવાય, એમ તો એ કમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર છે ડાર્ટમાઉથ કોલેજ યુએસએમાં, વોશિંગ્ટન ડીસીમાં રહે છે, અને એ આવી રીતે બુક્સ પણ લખે છે બધી પ્રોડક્ટિવિટી ને એની. પણ એનું મોટેભાગનું જે કામ હોય ને એના માટે હોય કે એ આપણા જેવા લોકો માટે જે આ રીતનું કંઈક નોલેજ વર્ક કરતા હોય, થોડું ઘણું ઇન્ડિપેન્ડન્ટ કામ હોય, તો કેવી રીતે ટાઈમ મેનેજ કરવો, કેવી રીતે પ્રોજેક્ટને મેનેજ કરવા, કે હાઈ ક્વોલિટી વર્ક ઓછા ટાઈમની અંદર વધારે ફોકસ થઈને કેવી રીતે પ્રોડ્યુસ કરવું, તો એની ઘણી બધી એડવાઇસ એની હોય. મોટેભાગે રિસર્ચ સ્ટુડન્ટને લગતી એડવાઇસ બી ઘણી હોય, તો એ કોઈ ચેક કરજે. એના પોડકાસ્ટનું નામ છે ડીપ ક્વેશ્ચન્સ બાય કાર્લ ન્યુપોર્ટ.
ડીપ ક્વેશ્ચન્સ,
હા. થોડું આઈ થિંક મેં છે ને ઘણા ટાઈમથી ઓળખું છું, અને જ્યારથી પહેલો એપિસોડ આવેલો ને ત્યારથી હું સાંભળું છું, મતલબ ફ્રીક્વન્ટલી. હા, તો અત્યારે તો લગભગ 100 ઉપર એપિસોડ છે, તો મને થોડી ટર્મિનોલોજી ખબર પડી ગઈ છે. મેં હિતેશને કીધેલું સાંભળશે, પણ એમાં એવું છે કે એને ખબર જ નહીં પડી, ને એવું થાય. કારણ કે શું થાય કે એક અક્વાયર્ડ ટેસ્ટ જેવું થઈ જાય ને, હવે કદાચ અત્યારે તું સાંભળે તો તને અમુક વસ્તુ ખબર જ નહીં પડશે કે એ લોકો શું વાત કરે છે.
અચ્છા,
એટલે એવું થઈ શકે. પણ આઈ થિંક એ લોકોની એક વસ્તુ સારી છે કે એની અંદર બધા ક્વેશ્ચન્સ નાખી દે, જે ને તું પૂછી પણ શકે. સપોઝ તને કોઈ ક્વેશ્ચન હોય કે આ વસ્તુ મારે અત્યારે બે પ્રોજેક્ટ કરવાના છે, અને મારી પાસે આટલો લિમિટેડ ટાઈમ છે, કે મારે 3 વર્ષ પછી આ કરીને મારે આ રીતે કરવાનું છે, તો એનું પ્લાનિંગ અત્યારથી હું કેવી રીતે કરું અને કયો અપ્રોચ હોવો જોઈએ કે વોટ એવર, તો એ તું ક્વેશ્ચન પૂછી બી શકે, કારણ કે એમાં બધા લિસનરના ક્વેશ્ચન જ હોય છે અંદર.
અચ્છા, હા, ઓકે. પણ આ રીતે એક ટાઈમ મેનેજમેન્ટ અને
ના ને એનું કેવું કે હા ને એનું એક છે ડીપ લાઈફ, એમ કે જેની અંદર ઇન્ટેન્સ, મતલબ આઈ ડોન્ટ નો, એનું એક ફિલોસોફી એવી છે કે જે પણ કરો ઇન્ટેન્શનલી કરો, કે અત્યારે સપોઝ તારે કંઈક કરવાનું છે તો તું એ ડિસાઈડ કરીને કર કે મારે આ 1 કલાકમાં આ વસ્તુ કરવાની છે, ને એ વસ્તુને એક્ઝિક્યુટ કરો એઝ બેસ્ટ એઝ પોસિબલ. તો ઇટ્સ લાઈક કે ઇન્ટેન્શનલી લાઈફમાં જે પણ કરો ઇન્ટેન્શનલી કરવાનું, કે ઇન્ફ્લુઅન્સથી નહીં કરવાનું, એમ એવું કંઈક બેઝિક આઈડિયા છે. એટલે સોશિયલ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તને કાર્લ ન્યુપોર્ટ જોવા નહીં મળે, મતલબ એ લિટરલી, હા, કે એને ફાઇન્ડ કરવું બહુ ડિફિકલ્ટ છે.
અચ્છા,
હા, એ બુક્સ લખે, બ્લોગ્સ લખે, ને એના પોડકાસ્ટ આવે, બસ. બાકી એક કોઈ તને ટ્વિટર ઉપર જોવા નહીં મળે, એ તને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. એ તો હું એને લિંક મોકલી દેવા, પણ સરસ છે, મતલબ મને એની ફિલોસોફી ગમે, એ જે રીતે એનું કરિયર પ્લાન કરે, કે જે રીતે એનું કામ કરે છે, ને જે રીતે એ સારું છે, મતલબ ને એ બધી એડવાઇસ પણ એની એ રીતની જ હોય જે રીતે એની લાઈફમાં એ બધું કામ કરે છે. ને બાકી ફાઇનલ ક્વેશ્ચન, કે તારે બીજું કંઈ આગળ વિચાર્યું છે ફ્યુચર ગોલ જેવું, કારણ કે આ તો 3 વર્ષમાં પૂરું થઈ જશે.
સો પ્લાન કંઈક એવો છે કે અત્યારે PhD પતે ત્યાર પછી પોસ્ટ ડોક કરવાની ઈચ્છા છે, પોસ્ટ ડોક્ટરેટ આ જ ફિલ્ડમાં, અને એ મારે જર્મનીમાં રહીને નથી કરવું, અને જર્મનીમાં રહીને કરવું હોય તો મારે સેમ મારી ઇન્સ્ટિટ્યૂટમાં નથી કરવું, અને જે પ્રોબ્લેમ પર મેં PhD કરું છું વિધિન સેમ ફિલ્ડ ઓફ પિન્ટ્રોનિક્સ બટ ડિફરન્ટ પ્રોબ્લેમ, તો આ રીતે મારે પોસ્ટ ડોક કરવું છે, અને પોસ્ટ ડોક પતે ત્યાં, અને મારી ઈચ્છા પોસ્ટ ડોક માટે હવે USA ની છે એટ પ્રેઝન્ટ, પણ જોઈએ આગળ શું થાય, પણ ઈચ્છા એ રીતની છે કે PhD એ
પોસ્ટ ડોક. યુનિવર્સિટી છે મગજમાં?
હા, હજુ સુધી નથી.
અચ્છા,
પણ એ જ કે હજુ ટાઈમ છે એટલે મેં એટલું બધું કરતો પણ નથી, અને ત્યાર પછી પોસ્ટ ડોક પત્યા પછી ઈચ્છા છે રિટર્ન ઇન્ડિયા જવાની, અને પ્રોફેસરશિપ કે આ રીતે કોઈ પણ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડિયામાં.
પછી સપોઝ તું ઇન્ડિયા જાય તો ત્યારે પ્રોસીજર કેવી હોય? પછી બી ત્યારે આ પેલું સપોઝ ગુજરાતમાં જોબ માટે GSET આપવી પડે?
ના ના,
એવું એટલે એ એક્ઝામ પછી બી ત્યારે કન્સિડર થાય?
ના, પછી મારી પાસે PhD હશે, મારી પાસે પોસ્ટ ડોક. તો એક આ વસ્તુ સારી છે કે આઈ થિંક ગુજરાતનું કે આઈ થિંક આખા ઇન્ડિયાનું છે કે જો તમારું પીએચડી વર્લ્ડની ટોપ 500 યુનિવર્સિટીમાંથી હોય તો તમે લેક્ચરર માટે નેટ જોઈએ ઇન્ડિયામાં, પણ નેટ એલએસ લેક્ચરરશિપ માટે, પણ જો તમારું પીએચડી વર્લ્ડની ટોપ 500 ઇન્સ્ટિટ્યૂટમાંથી હોય કે યુનિવર્સિટીઝમાંથી હોય તો તમે આનામાંથી એક્ઝેમ્પ્ટેડ છો.
એ સારું છે.
હા, એટલે આપણે આ એક્ઝામ તો નહીં આપવાની, અને જ્યાં સુધી
મને આવું આવે છે 500 માં
હા સરસ, આઈ થિંક 50 ની આસપાસ છે.
અરે તો ગ્રેટ, મતલબ
છે. આપણું આઈઆઈએસસી બેંગ્લોર પણ 46 ની આસપાસ છે. ઇન્ડિયામાં એક જ છે ટોપ 100 માં, કે ટોપ 100 માં.
એમાં બી જોઈએ બધાના રેન્કિંગ પાછા અલગ અલગ હોય ને, ઘણી બધી એજન્સી છે જે ખાલી રેન્કિંગ કરતી હોય. પણ આઈ થિંક તો પોસ્ટ ડોક પછી બેસ્ટ બેસ્ટ જગ્યાએ જ અપ્લાય કરે છે.
મહિના પછી પોસ્ટ ડોક સ્ટાર્ટ કરી દઉં. હું, મને સારી જગ્યાએ જોઈએ છે તો હું થોડું વેઇટ કરીશ, બટ સારું લઈશ. અને ત્યાર પછી આ એક પ્લાન છે કે રિટર્ન જવાનું ઇન્ડિયામાં. અને ઇન્ડિયામાં પણ એવું છે કે વેકેન્સી નીકળે અપ્લાય કરો અને થશે. હા, જી સર.
ટીચિંગમાં મજા આવે?
મેન્ડેટરી નથી.
ટીચિંગમાં મજા આવે તને?
હા, ટીચિંગ મતલબ એકદમ યુનિવર્સિટીઝ નહીં, હું એમ કરું છું રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ જો મળે તો, કારણ કે ત્યાં તમારું એક્સપેરિમેન્ટલ વર્ક વધારે થાય. ટીચિંગ થાય પણ તમારે એમાં એવું હોય કે કોર્સ વર્ક લેવાના, તમારે એક વર્ષમાં કઈ એક કે બે કોર્સ વર્ક, એક કોર્સ વર્ક લેવાનો હોય છે, તે તમે ચૂઝ કરો તમારી મેરે. અને ત્યાં મતલબ થોડી ફ્રીડમ તમને હોય છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં. યુનિવર્સિટીઝમાં કે આઈઆઈટીઝમાં તમારે કોર્સ વર્ક ઇન્ટેન્સિવલી લેવા પડે વધારે, એટલે જોઈએ. આ એક પ્લાન છે ઇન્ડિયા રિટર્ન જવાનો. અને જો પ્લેટફોર્મ આ બાજુ જ સારું મળે આફ્ટર પોસ્ટ ડોક યુએસએ માં કે વિધિન યુરોપ કોઈ સારું ઓપોર્ચ્યુનિટી મળે તો જોઈશું. મતલબ એ આગળનો પ્લાન હજુ ફિક્સ નથી.
હા, પણ કઈ નહીં, એટલીસ્ટ તને થોડો ટેન્ટેટિવલી આઈડિયા તો છે. હા, એવું જ હોવું જોઈએ કે એક મતલબ બેઝિક ડાયરેક્શન હોવી જોઈએ. બરાબર, એના પછી એવું નહીં થાય કે હવે મારે ઇન્ડિયન આઈડલ માં જઈને ઓડિશન આપવું છે, મતલબ એટલું બધું. હા, તો એ સારું છે. મને ઘણી વાત કહી નહીં, મજા આવી મને તો.
કેટલી વાત કરી આપણે? મારે થયા કેટલા? હા,
દોઢ કલાક ઉપર થઈ ગયો. અરે, બટ સરસ છે યાર, મજા આવી લિટરલી. તો મતલબ આ સ્કૂલ થી નીકળીને અત્યારે અહીંયા જર્મનીમાં વર્લ્ડની ટોપ 50 યુનિવર્સિટીમાંથી એક સારી યુનિવર્સિટીમાં પીએચડી કરે છે, અને આગળ તો આ બધા પ્લાન છે. સરસ છે.
યસ.
હા, હું એ જ વિચારતો હતો કે મતલબ ઘણા, અને આઈ થિંક તારું કરિયર કેવું છે કે જનરલી ઇટ લાઈક સેલ્ફ મેડ જેવું, કે બધું તે જાતે જ ફિગર આઉટ કરીને તું આગળ ને આગળ વધતો ગયો. એ ખાસું ઇન્સ્પિરેશનલ છે.
યસ યસ. એન્ડ એક સમ પોઈન્ટ પર કોઈક તમને ગાઈડન્સ મળી રહે તો એ વેલ એન્ડ ગુડ છે.
હા, એટલે
એન્ડ મતલબ મારા કેસમાં એવું હતું કે એટ લાસ્ટ પોઈન્ટ એક ગાઈડન્સ પણ નહીં, મતલબ એક ડિરેક્શન મળી કે તું આ કરી શકે, અને મેં ચૂઝ કર્યું કે ચલો હું કરીશ. બી ઇટ મારી 12th ની હોસ્ટેલ લાઈફ હોય, જ્યાં મારી મને કોઈ કહેવાનું નહોતું આવ્યું કે ભાઈ તું હોસ્ટેલમાં જા, મેં કીધું કે ચલો હું હોસ્ટેલમાં જઈશ. પછી બેચલરમાં ત્યાં શિવમ સાથે, શિવમે મને જસ્ટ કીધું કે આ રીતે થાય છે. મેં ઘરે પૂછ્યું, ઘર રહેશે લોકોને કોઈ પ્રોબ્લેમ નહોતો, તો મેં પછી ચૂઝ કર્યું. અને ત્યાર પછી એ જ કે ત્યાર પછી મતલબ થોડું ખબર પડવા લાગી. હું કહીશ કે મને બેચલર પત્યું તો પણ મને એટલી બધી ખબર નહોતી પડતી, પણ ત્યાર પછી થોડો આઈડિયા આવવા લાગ્યો, અને પછી બધું થવા લાગ્યું. મતલબ તમને બધું ખબર હોય તો તમે જાતે કરી લો. પછી
અત્યારે મને બી એટલી વસ્તુ ખબર પડી કે જો આપણે આગળ ને આગળ કઈ ને કઈ કરતા ગઈ, મૂવ ઓન કરતા ગઈએ ને, તો ક્યાંક ને ક્યાંક પહોંચી જઈએ એમ. બાકી તો રોડ બ્લોક્સ તો આવવાના જ છે, કે એક્ઝામ ક્લિયર નહીં થશે, બીજી એક્ઝામ ક્લિયર નહીં થશે, રિજેક્શન આવશે, એ બધું તો ચાલુ જ રહેવાનું છે.
હા,
બહુ બધા એક્સપેક્ટેશન રાખવાની નહીં, બસ ખાલી કામ કરતા હોવાનું, એટલે એ જ ઓપ્શન છે, બીજું શું કરી શકાય.
અને આ રીતનું હોય તો કામ પણ એ રીતે કરતા રહેવાનું કે પર્સનલ ઇમ્પ્રુવમેન્ટ છે, પોતાની જાતનું ઇમ્પ્રુવમેન્ટ છે, વેલ એન્ડ ગુડ કરો, ડોન્ટ એક્સપેક્ટ.
મને પણ આજે એવું લાગે કે કોઈ સાંભળે કે નહીં સાંભળે, મને એકચ્યુઅલી મારું ફળ તો ત્યાં જ મળી ગયું ને, કે જયારે મતલબ મેં મારું કર્મ છે કે આ બધી વસ્તુ આપણે કહીએ છીએ, રેકોર્ડ કરીએ કે વાત કરીએ, બરાબર. તો મને તો ત્યારે જ મજા આવી ગઈ ને, કે જે વસ્તુ મારે કરવી છે, જે વસ્તુ મારે એક્સપ્લોર કરવી છે, તો એનું તો મને આઉટકમ ત્યારે જ મળી ગયો જયારે આપણે રેકોર્ડિંગ કરી લીધું. એમ એના પછીની વસ્તુ મારા હાથમાં છે નહીં, અને એમ પણ હવે ક્યાં એની અંદર કઈક એવું એક્સપેક્ટેશન વધારે છે, તો પછી જેને સાંભળવું હશે ને, જેને નેવિગેટ કરવું હશે, તો કરી લેશે જે પોતપોતાના ટાઈમે.
એન્ડ એઝ ઓલ એટ એન્ડ એક પ્લેટફોર્મ હોવું જોઈએ, એક
હા કંઈક તો છે કે કવર સપોઝ કોઈ, હા તું વિચાર કે અત્યારે સપોઝ કે સુરત થી કોઈક છોકરો છોકરી કઈ મતલબ અત્યારે સ્કૂલમાં હોય, અને કદાચ ઇન કેસ કે આ સાંભળે અને તને જોઈને એ લોકોને એવું લાગે કે આ પણ ઓ મારા સિટીમાંથી કે મારા ગામમાંથી કે મારા લોકલ એરિયામાંથી કોઈ નીકળીને અત્યારે અહીંયા કરે છે, ને કદાચ તારી સાથે રિલેટ પણ કરશે કે જેવું તે સ્કૂલમાં તને ખબર નહીં હતી કે તું આ રીતે ગયો, પછી જેવી રીતે તે એન્જિનિયરિંગ છોડીને બીએસસીમાં ગયો, ને કદાચ વોટ એવર. તો આ બધી વસ્તુ બહુ રિલેટેબલ છે જો કોઈક સાંભળે એ વ્યક્તિ સુધી પહોંચે તો. એમ
અને એ જે ઇન્ફોર્મેશન પાસ ઓન થવી બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હા,
જે આપણા આપણી બાજુના ગામડાના એરિયા છે ત્યાં આ નથી, ત્યાંના લોકો કેપેબલ છે પણ એ લોકો પાસે ડાયરેક્શન નથી, અને નેક્સ્ટ એ લોકો એવું વિચારે છે કે એજ્યુકેશન ઇઝ એક્સપેન્સિવ. બટ ઓનલી ધ સ્કૂલિંગ ઇઝ એક્સપેન્સિવ. But in some cases, schooling is also not. But after your higher studies is not expensive.
Especially આપણે તો હવે જો નહીં, હવે MS માં તો ગવર્નમેન્ટ હતું, એટલે મતલબ એનીવે
મારી વાત તો એ જ, આપણે MS માં હતા, માસ્ટર્સ કર્યું, બીએસસી કર્યું, બેચલર માં કઈ ખર્ચા નહીં, આપણા પર એનમ 5,000-6,000 કે મેક્સિમમ 8,000 લાસ્ટમાં ગયું હતું, અને ત્યાર પછી માસ્ટર્સ માં હું SN Bose ગયો હતો, તો ત્યાં તો એ હતું કે મને દર મંથલી 10,500 સામેથી મળતા હતા દર મહિને. એન્ડ PhD કરો તમે તો PhD માં તો પણ હોય જ છે કે તમને MHRD ની ફેલોશીપ મળે ઇન્સ્ટિટ્યૂટ તરફથી, હોય કે પછી GRF હોય, કે મતલબ એટલે CSIR ની ફેલોશીપ હોય, એટલે એ પણ તમને મંથલી 30,000 મળે. તો હાયર સ્ટડીઝ ઇઝ નોટ એક્સપેન્સિવ, ઇટ ઇઝ
કેટલી સ્કૂલો હશે જ્યાં ખાલી 11th-12th માં સાયન્સ ચાલતું હોય, બરાબર. અને મેં તો કેમ 11th-12th છોડી દઉં, કારણ કે ત્યાર પછી ચોઈસ વધારે રહેતી નથી, દસમા પછી શું કરે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કેમ કે પછી એ આપણે સાયન્સમાં લઈ લીધું તો સાયન્સમાં જ આગળ વધે એવું થઈ જાય. પણ આઈ થિંક એ કરિયર ગાઈડન્સ દસમા પછી મતલબ ઘણા ઓછા લોકો હોય છે, મતલબ ગાઈડન્સ આપવાવાળા લોકો પણ આઈ થિંક મને લાગે છે પ્રોફેશનલી ખાલી ગાઈડન્સ જ આપતા હોય, એ લોકો એક વધારે કામ કરતા નથી. એમ કારણ કે તારું સપોઝ તું જઈને કોઈ સ્કૂલમાં કહીને દસમાવાળા સ્ટુડન્ટને કે તે શું કહ્યું, એ લોકોને નથી કહ્યું કે તમે શું કહ્યો, તારે ખાલી એ કહેવાનું છે કે તે શું કહ્યું, બરાબર. તો આઈ થિંક દેટ ઇઝ મચ મોર રિલેટેબલ એન્ડ મચ મોર શું કહેવાય કે અન્ડરસ્ટેન્ડેબલ, કે એ લોકોને આપણે કહીએ કે ઓકે તમે આ પણ કરી શકો, તમે આ પણ કરી શકો, એમ તો એ તો પછી કોઈ ઇટ્સ લાઈક કોઈ જગ્યાએ નહીં જાય. અને મને લાગે ત્યાં સુધી આપણે બી છે ને કોઈકને કોઈકને પર્સનને જોઈને જ ઇન્ફ્લુઅન્સ થયા હોય કે આણે આ કર્યું છે, તો કદાચ આપણે બી ટ્રાય કરી જોઈએ. એમ
એક પોઈન્ટ પર આ સાચું છે બધા માટે. મારો આ એક પ્લાન છે કે હું હવે રિટર્ન જયારે ઇન્ડિયા જઈશ ત્યારે હું મારી સ્કૂલમાં જઈશ, મારા પ્રોફેસર મારા જે ટીચર હતા એ ટાઈમ પર એ બધાને મળીશ, એ લોકોને મારું થોડું ઘણું કહીશ,
અને બસ જસ્ટ તારી વાત કરજે. ઇવન મેં તો કેમ કે આ અત્યારે જે આપણે એપિસોડ રેકોર્ડ કર્યો ને એ પણ જો તારી સ્કૂલ સુધી પહોંચાડે ને તો દેટ ઇઝ લાઈક વેલ એન્ડ ગુડ, કે કદાચ છોકરાઓ સાંભળે કે
વોટએવર,
ને આની અંદર તારો કોન્ટેક્ટ હશે તો કદાચ તને સોશિયલ મીડિયા ઉપર કોન્ટેક્ટ કરી શકે, નહીં પણ નાની મોટી વાતમાં તને કોઈને 10-15 મિનિટ ટાઈમ આપી દીધો, વાત કરી લીધી ઝૂમ કોલ ઉપર, તો ધેટ ઇઝ રીલી ગુડ. મતલબ
સામેવાળા પર્સન માટે એક ઘણું હોય છે કે એને, કારણ કે ડાયરેક્શન મળી જાય. આપણું એ છે કે આપણે એક આગળ આટલું એન્ડ સુધી પહોંચી ગયા તો આપણે બધા રસ્તા ખબર હોય, અને એ લોકો પાસે બધા રસ્તા ઓપન હોય, તો આપણે બસ એ લોકોને ગાઈડ કરવાના છે અને ઇન્ફોર્મેશન પાસ ઓન કરવાની છે.
ખાસ કરીને જાય મતલબ કોલેજમાંથી બહાર નીકળે ને, તો એ ફેસ બહુ વધારે એવું હોય કે કઈ ખબર જ નથી હવે શું કરવાનું છે. દરેક વસ્તુ 4-5 વર્ષ લાંબી દેખાતી હોય ને, એ સપોઝ કે તું દિલ્હી ગયો તો ત્યારે તને એવું લાગતું હશે ને કે અચ્છા અહીંયા તો એક વર્ષ અહીંયા સ્ટડી કરું, એના પછી કદાચ મને એડમિશન મળશે કોઈ બીજી ઇન્સ્ટિટ્યુટમાં, કદાચ મળશે,
કદાચ બહુ મોટો કદાચ છે.
ને એ મળી ગયા પછી બી ત્યાં પાછા બીજા 2-3 વર્ષ મારે સ્ટડી કરવાનું છે, અને તેના પછી આમ તેમ. તો હવે અત્યારે તું સ્ટુડન્ટ કન્સિડર નહીં થાય, મતલબ એટલે હું નહીં એવી રીતે જોઉં કે તું સ્ટુડન્ટ છે, તું અત્યારે પ્રોફેશનલ છે જે રિસર્ચ કરે છે, રાઈટ?
યસ.
અને એવું જ છે પણ એકચ્યુઅલી, ખાલી કહેવા માટે પીએચડી સ્ટુડન્ટ છે, બાકી કામ તો તું મતલબ પ્રોપરલી એક પ્રોફેશનલી જેમ જ કરે છે, અને એવું જ હોય પણ છે.
યસ. તો અને મારા દિમાગમાં પણ હમણાં એ જ હોય છે કે મને ખબર છે પીએચડી ઇઝ ઓફ 3 યર્સ અને 3 વર્ષમાં ખતમ પણ થઈ જશે, તો અને હું ઓલરેડી છું પીએચડી માં, એટલે હવે મને એનું ટેન્શન નથી. મારું ટેન્શન એ જ છે કે ટેન્શન નહીં પણ એ કે એક વિચારવાનું કે હવે એક નેક્સ્ટ કન્સર્ન આ છે કે તમારો પોસ્ટ ડોક માં તમે શું કરશો અને ઓર એલ્સ ક્યાં કરશો. હા,
કઈક ને આગળ ને આગળ વિચાર કરવાનો. સો એનીવે થેન્ક યુ સો મચ કે આજે આટલો ટાઈમ આપ્યો, અને આપણે ફરીથી કરતા રહીશું આ રીતે, કંઈક ને કંઈક નવા ટોપિક ઉપર વાત કરીશું, કંઈક ઇન્ટરેસ્ટિંગ કોઈ નવું ડેવલપમેન્ટ હોય એના ઉપર વાત કરીશું,
નવી ટેકનોલોજી.
યા, અને પેલો આપણે સાઈફાઈ સંવાદ વાળા એપિસોડ ઉપર એના ઉપર આગળ ફરીથી કંઈક કરીશું.
શ્યોર 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 શ્યોર.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.